પહેલા પ્રાર્થના કરવાની છે.
હા, પ્રાર્થના કરાવું પછી હું.
આવો આપણે પ્રાર્થના કરીએ. હેલો, સંભળાય છે?
સરસ સંભળાય, સરસ.
હા હા, આવો આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા પ્રેમાળ પ્રભુ પિતા, જીવતા ને જાગતા પ્રેમાળ દેવ પિતા, અત્યારે બાપ સંધ્યાની સાંજ પડવા આવી છે અને પ્રભુ અમે તમારી હજુરમાં આવી શક્યા છે, આભાર માનીએ છીએ. હા પ્રભુ, આખા દિવસની તમારી દયા કૃપા અને ભલાઈને માટે આભાર માનીએ છીએ પ્રભુ પિતા. સવારથી ઉઠ્યા ત્યારથી માંડીને અત્યારે સાંજની આ પળોમાં પ્રભુ અમે તમારી હજુરમાં આવી શક્યા છે, એ તમારી દયા ભલાઈને કૃપાને માટે આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, આજની જે સંગત છે એને આશીર્વાદિત કરજો. જે વાલાઓ એમાં ભાગ લેનાર છે પ્રભુ, બાઇબલ વાંચન દ્વારા, પ્રાર્થના દ્વારા અને પ્રેયર દ્વારા, તો સર્વને તમારે હાથોમાં સોંપીએ છીએ પ્રભુ પિતા. અને આજનો જે આત્મિક આશીર્વાદ પ્રભુ તમે અમારા માટે જે રાખી મૂક્યો છે એમાં અમને લઈ જજો પ્રભુ. અને જે જે બહેનો અને જે જે વાલાઓ પ્રભુ આમાં ભાગ લેવા માંગે છે પ્રભુ, એ સર્વને પ્રભુ તમે આ પ્રેયર લાઇનમાં દોરી લાવજો અને અમે સાથે મળીને પ્રભુ એ આત્મિક આનંદ પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દેજો પિતા. ફરીથી પ્રભુ પિતા તમારા હાથોમાં સોંપાય છે. હવે પછીનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારાથી જાણતા અજાણતા થયેલા વાણી વિચાર ને વર્તનથી આખા દિવસ દરમિયાન થયેલા પાપ અપરાધ અન્યાયોની અને માફી માંગીએ છીએ પ્રભુ પિતા. તમારા પવિત્ર રક્તમાં અમને માફ કરજો અને તમારા પાખો તળ અમને સાચવજો. આ જે માગ્યું અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના પ્રેમી મધુર નામમાં માગીએ. બાપ સાંભળી સ્વીકાર કરજો. આમેન આમેન.
આજે ઓગસ્ટ ની 10મી તારીખ 2016 અને પ્રફુલાબેને બહુ સુંદર પ્રાર્થના કરીને ઓપનિંગ શરૂ કરી માટે પ્રફુલાબેનનો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે હું થોડાક બાઇબલના વચનો વાંચીશ, પછીથી આપણે હું કહીશ કે હે યહોવા મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ. જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા સ્તોત્ર ગાઓ. રે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. પ્રભુના વચનોના આશીર્વાદ. હવે આજે જે ભાઈ બહેનોના ગીતો ગાવાના છે તેઓના નામ હું જણાવું છું. પહેલું બીજા દિવ્યાબેન, ત્રીજા ખુશાલભાઈ. હું ભાઈ નહીં આવે પણ એના બદલે પ્રફુલાબેન ગીત ગાશે. રૂથબેન, મોજીશભાઈ અને મહેન્દ્રભાઈ. વનલીલાબેન, હેલો વનલીલાબેન, વનલીલાબેન, દિવ્યાબેન, દિવ્યાબેન નહીં હોય, દિવ્યાબેન, ખુશાલભાઈ,
ખુશાલભાઈ,
ખુશાલભાઈ કેમ છો?
બસ મજામાં.
સારા છો? તમારું ગીત આપશો?
હા ચોક્કસ.
ઓકે આપો.
આપણા ભજન સંગ્રહમાં ગીત નંબર 344 344 જીવનાર પણ. હેલો, અવાજ સંભળાય છે ને? સરસ, બહુ
સરસ.
જીવન અર્પણ. ઈસલે મજ જીવન બેટ ધરું, જટલે અભિલાષ હું એ હદરું. ઈસલે મજે જીવન બેટ ધરું, જટલે અભિલાષે હું એ હૃદયું થઈને મુજ જીવન નાયક તું કર દે મુજ જીવન લાયક તું શિરને ઉરને મુખને કરને શિરને ઉરને મુખને કરને પ્રભુજી અરે પુ મુજ અંતરને મમ અંતર તો બગડી જ ગયું તુજ પંથ વિના રખડી જ ગયું હસતા રમતા કઈ પાપ કીધા હસતા રમતા કઈ પાપ કીધા કઈ પાપ પંથે અન્યને લીધા કઈ પાપ પંથે અન્યને લીધા તનથી મનથી કળથી છડતી બહુ પાપ કીધા ધનના બળથી ઈસજી ઈસલે મજ જીવન ભેટ ધરું જટલે અભિલાષ હું એ હૃદયું નહીં લાયક છે મુજ આ મનડું નહીં લાયક છે મુજ આ મનડું નહીં લાયક છે મુજ આ તનડું નહીં લાયક છે મુજ આ તનડું મુજ દેહ દઉં મુજ પ્રાણ દઉં લઈ લે તુજને શરણે જસહુ ઈસલે મજ જીવન ભેટ ધરું જટલે અભિલાષ હું એ હૃદયું થઈ શોધક તું જટ શોધે મને થઈ શોધક તું જટ શોધે મને થઈ તારક તું ભવ તાર મને થઈ તારક તું ભવ તાર મને થઈ પાડક તું બસ પાડ મને થઈ બોધક દે કઈ બોધ મને ઈસલે મુજ જીવન ભેટ ધરું જટલે અભિલાષ હું એ હૃદયું કર માફ પ્રભુ મુજ પાપ બધા કર માફ પ્રભુ મુજ પાપ બધા કઈ ગુપ્ત અને કઈ હોય છતાં કઈ ગુપ્ત અને કઈ હોય છતાં જટ થા મુજ પાપ નિવાર કતું થઈ શોધ કે તાર કે પાડ કે તું જટતા મુજ પાપ નિવારક તું કઈ શોધક તારક પારક તું ઈસલે મુજ જીવન ભેટ ધરું જટલે અભિલાષ હું એ હૃદયું જટલે અભિલાષ હું એ હૃદયું આમેન આમેન
થેન્ક યુ ખુશાલભાઈ બહુ સુંદર ગીત તમે ગાયું જીવનના અર્પણ માટેનું માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ
પ્રભુ પિતાનો પુષ્કળ આભાર પ્રેઝ ધ લોર્ડ પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ પ્રફુલાબેન પ્રફુલાબેન
હેલો
હા તમે ગીત આપશો
હા હા એ ગીત આપો મહિમા સે તું જો ભરા હુઆ જ્યોતિ મેં રહેને વાલા મનુષ્ય મેં તુને જન્મ લિયા ફિર સે યેશુ જગત મેં તું આયેગા યેશુ આયેગા ફિર મનુષ્ય મેં તુને જન્મ લિયા ફિર સે યેશુ જગત મેં તું આયેગા ભૂમિ આકાશ મેં સમાન સકા મંદિરો મેં તું રહે ન સકા નમ્ર હોકર ચરણી મેં પેદા હુઆ મનો મેં હમારે ઘર તું બના યેશુ ઘર તું બના યેશુ ઘર તું બના નમ્ર હોકર ચરણી મેં પેદા હુઆ મનો મેં હમારે ઘર તું બના ખેમે મેં કર તું હી બસા લોગો કો અપને લિયે ફિરા અગ્નિ ઓર બાદલ મેં તું હી દિખા ફિર સે યેશુ અપના જલવા દિખા યેશુ જલ વાદિકા યેશુ જલ વાદિકા ફિર સે યેશુ અપના જલ વાદિકા અગ્નિ ઓર બાદલ મેં તું હી દિખા ફિર સે યેશુ અપના જલ વાદિકા દાનિયેલ કી તુને પ્રાર્થના સુની એજરા કી તુને સહાયતા કી બાબિલ મેં તુને બેદારી ભેજી અપને લોકો કો ફિર સે દે રિહાઈ ફિર સે દે રિહાઈ ફિર સે દે રિહાઈ અપને લોકો કો ફિર સે દે રિહાઈ બાબુલ મેં તુને બેદારી ભેજી અપને લોકો કો ફિર સે દે રિહાઈ તુ તું હી હમારા રાજા હે તું હી મુક્તિ દાતા હે ફિર સે આને વાલા હે પ્યારે પ્રભુ યેશુ તું જલ્દી આ યેશુ જલ્દી આ યેશુ જલ્દી આ પ્યારે પ્રભુ યેશુ તું જલ્દી આ ફિર સે આને વાલા હે પ્યારે પ્રભુ યેશુ તું જલ્દી આ થેન્ક યુ
વેરી મચ પ્રફુલાબેન બહુ સુંદર ગીત ગાયું માટે તમારો આભાર પ્રભુને જલ્દી આપણે બોલાવીએ છીએ આવો જલ્દી આવી જાઓ
જલ્દી આવો બસ
કહેવું પડે થેન્ક યુ પ્રભુ તમારો આભાર ને પ્રભુનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ રૂથબેન
ભજન સંગ્રહ માંથી ગીત નંબર 380 પસંદગીની પર પ્રભુ ઈસે કહ્યું કે માર્ગ સત્ય તથા જીવન હું છું અને ત્યારે છેલ્લા સમયમાં સત્ય અને અસત્યની વિરુદ્ધ જે કંઈ લડાઈઓ આપણા જીવનમાં આપણે જોઈ રહ્યા છીએ તેમાંથી આજે પ્રભુ આપણને પસંદ કરવાનું કહે છે અને આપણી પસંદગી એ પ્રભુને માટે આપણું જીવનનું સમર્પણ છે અને એ કરવાને માટે પ્રભુ આજે આપણને તક આપે છે ઈશ્વરનો આભાર ગીત નંબર 380
પસંદગીની પડે ખાવે દરેક જન કે પ્રજામાં ભરત કે રાજૂટ સાથ ના જંગે પશુ પશુ પક્ષા કોઈ મહાન ગીતે ના દોસમ દય જન ને વી નાશ્યાવે ને તક જાય ભય સૌ કારણે માન સાહવાદી મેર્યા છે સદે સુખ સંપતે પૂર્વે અગર સાય કીર્તિ વન ઉભું સસને પંથ તે ઉત્તમ સતનો હો જા કંટક પંથ ચૂરો ચંત્યા સસને વર્ષે કાય ચંતો ઉભો દૂર જાલક ચંગણ ગ્રસે સતને રૂંધે જેમણે સતનો સૂર જલતા શહીદ કે રાતેજમાં કૃષ્ણ રક્ત પગલે ચાલે ઊંઠ નહીં ધરતા સાંભને ઊંચકી નવકાલ વરી નીચર્યે નવ સંજોગે નવી પરજ ભૂતકાળ ના જ્યાં ભૂલાય ભાવ સતના શૂર સતના જંગમાં કમર કસિયા જૂઠના જૂથો છો ને જીતે સતો એકલું જ છે બળવાન સતને ભાગે છો ને શૂળી જૂઠને ચોગાદીનું સ્થાન તો પલથે ભાવી મેધું ધમની પાથે રહીને ઈશ્વર હની નિજ લોકની રાખે સંભાળ
પ્રેઝ ધ લોર્ડ આમેન
થેન્ક યુ રૂથબેન બહુ સુંદર ગીત ગાયું પસંદગીની પણ ખરેખર બહુ સરસ ગીત ગાયું તમે રૂથબેન
થેન્ક યુ
સુંદર અવાજ તમારા ખરેખર પ્રભુનો આભાર અને તમારો પણ પુષ્કળ આભાર માને છે થેન્ક યુ મોજીસભાઈ
હાજી
કેમ છો મોજીસભાઈ
સારું છે ગુડ ઇવનિંગ
કેમ છો તમારું ગીત આપશો
હાજી ચોક્કસ ગીત નંબર 169 ભજન સંગ્રહમાં ગીત નંબર 169
અમોને હતું નાશમાં તો જવાનું અને દુષ્ટ શેતાન સાથે થવાનું ઈસુ ખ્રિસ્ત પાપી તણો તારનારો અમારો
ભજન સંગ્રહમાં 221 નંબરનું ગીત
વંદન પ્રભુજી હો જો અમારા આપ્યાદ બુધ વચનો તમારા વચન તમારા દિવડા સમજે જીવન કેરો પથ અજવાળે વચન તમારા દિવડા સમજે જીવન કેરો પથ અજવાળે પ્રભુજી ઓ જો અમારા આપ્યાદ બુધ વચનો તમારા વંદન પ્રભુજી ઓ જો અમારા મધુકોશ કરતા લાગે દિલ ને તે સુન્યારા મધુકોશ કરતા અતિ મધુરા લાગે સ્વાદ સદાય માણો પ્યારા પ્રભુજી પ્રભુજી હોજો અમારા આ પ્યાદ બુદ્ધ વચનો તમારા વંદન પ્રભુજી હોજો અમારા કંચન કરતા કિંમત વાળા રૂપા કરતા સારૈયા કંચન કરતા કિંમત વાળા રૂપા કરતા સારૈયા મૂળવારે સૌ આ મૂળવાળા મૂળવારે સૌ આ મૂળવાળા પ્રભુજી પ્રભુજી હોજો અમારા આ પ્યાદ બુદ્ધ વચનો તમારા વંદન પ્રભુજી હોજો અમારા આત્મા કેરી આ છે તલવાર જીવન જંગે વિજય દેનાર આત્મા કેરી આ છે તલવાર જીવન જંગે વિજય દેનાર સતન દે વાટ બતાવના રક્ષણ દે વાટ બતાવના પ્રભુજી પ્રભુજી હોજો અમારા આ પ્યાદ ભૂદ વચનો તમારા
પ્રેઝ ધ લોર્ડ.
થેન્ક યુ મહેન્દ્રભાઈ અને સ્ટેલાબેન, બહુ સુંદર ગીત ગાયું માટે તમારો આભાર અને પ્રભુનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.
પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. વલ્લીલાબેન, હલો વલ્લીલાબેન, સંભળાતું લાગતું નથી કે વલ્લીલાબેન, દિવ્યાબેન, હલો દિવ્યાબેન,
વીબીએસ
દિવ્યાબેન છો?
વીબીએસ
વીબીએસ માં છે ને? ઓકે, સારું. તો જે હજી ટાઈમ છે ઓપન ટાઈમ, તો કોઈને ગીત આપવું છે?
હાલો દિવ્યાબેન, હું ગીત આપવા માંગુ છું. મારું નામ નીલા છે.
હે?
મારું નામ નીલા છે અને હું ગીત આપવા માંગુ છું.
ઓ નીલાબેન, ઓકે, ચોક્કસ આપો. હું તમારું ગીત.
હા. બધસ્તામ પાસાઉં છું નિર્ધાન નિર્ભર આંડો છું, મુસાવધૂ જેવું ગણો ખ્રિસ્તી હું તારણ પામો, તારા પર છે મુજ ઈમાન, ઓ કાલવારીના હલવાન, દુષ્ટમ પાસે નમુચુ તાર મને પ્રભુ ઈશુ, ક્યારનું માન હતું ખેદી પાપે ક્યારનું રાજ કીધું, એ તું પ્રેમ કે ખતી હું પાપથી છુટકારું છું, તારા પર છે મોજી માન, ઓ કાલવારીના હારવાર દુઃખ પાસે નામું છું તાર મને પ્રભુ ઈસુ તને આપું છું હમણાં મીતો વખત ને મુધાન તન મન તારી સેવામાં પ્રભુ કરું છું અર્પણ તારા પછે મુજીમાન ઓ કાલવારીના હરવાન તું પાસે નમું છું તાર મને પ્રભુ ઈસુ તને આપું છું હમણાં મીતો વખત ને મોધન તન મન તારી સેવામાં પ્રભુ કરું છું અર્પણ તારા પાસે મુજીમાન ઓ કાલવારીના હરવાન દુઃખ પાસે નમું છું તાર મને પ્રભુ ઈસુ તુજ પર છે મારો વિશ્વાસ તુજ રક્ષી તું થયો છું ઈચ્છા મારી તજી ખાસ ક્રિસ્તે સંપર મારું તારા પર છે મુજીમાન ઓ કાલવારીના હરવાસ તું પાસે નમું છું તાર મને પ્રભુ ઈસુ મનમાં આવે છે ઈસુ પ્રેમમાં કરે છે પૂરો નિરોગી હું થયો છું તું હરવાને જય જય હો આમેન.
બહુ સુંદર ગીત ગાયો, મને બહુ પ્રિય ગીત છે અમારો. તમે લીલાબેન બહુ સરસ ગીત ગાયું તે માટે તમારો આભાર. ક્યાં રહો છો? ન્યુજર્સીમાં?
ના, ફિલાડેલ્ફિયામાં રહું છું. વર્ષાબેન ને ગુલશનભાઈ ખરા ને?
હા,
વર્ષાબેન લીડિંગ કરે છે. એ મારા ભાભી છે.
બરાબર બરાબર, બહુ સરસ ગીત ગાયું હો તમે.
ગુલશનભાઈ ને ઓળખો? ગુલશનભાઈ
ફરી વારંવાર આવજો ગાવા માટે. થેન્ક યુ વેરી મચ. હજી આપણી પાસે થોડોક સમય છે. કોઈને ગાવું છે ગીત? કોઈને ગાવાની ઈચ્છા છે? હા, ગાઓ ગાઓ ચોક્કસ. કોણ? સુશીલાબેન, તમે કઈ ગીત ગાઓ? તમે પોતે જ કીધું, બહુ સારું થયું. સુશીલાબેન ગાઓ, સરસ ગીત ગાઓ.
તું મેરા સરસ્થાન, તું મેરા ઘર હે, સંકટ મેં મેરા દોસ્ત, મેરા પ્રભુ આરાધના કરું મેં પૂરે દિલ સે, મેં તુજે ઢૂંઢુંગા સંપૂર્ણ જીવન મેં, તેરી સેવા કરુંગા મેરી सारी चीजों से मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ उद्धारक मेरा तू, तू मेरी चंगाई है, संकट में सामर्थ मेरा प्रभु, आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा अब मेरी सारी चीजों से, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, तू मेरा चरवाहा, तू मेरा सांत्वन है, छिपने का स्थान तू है प्रभु, आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा मेरी सारी चीजों से, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ। आमीन।
सुशीला बेन बहुत सुंदर गीत गायो, फरी वारंवार गाया करजो हो ने। थैंक यू वेरी मच, बहुत सरस गीत गायो, प्रभु नो आभार ने तमारो पण पुष्कळ आभार मानिए छे। थैंक यू। હવે આપણે બાઇબલ વાંચનમાં જઈશું તે પહેલા પ્રસ્તાવના પણ વાંચીશું, અને સ્ટેલા બેન તમે તૈયાર રહેજો, હું રૂબેનભાઈને પૂછી લઉં, બધી વાતચીત કરી લઉં, પછી તમે પ્રસ્તાવના વાંચો, બરાબર? ઓકે રૂબીનભાઈ,
હેલો
રૂબીનભાઈ,
હા જી છું,
હા છો ને, તમે બાઇબલ વાંચનમાં દોરશો ને આજે? પ્રાર્થના અને આકાશવાણી પ્રાર્થના પણ તમે કરાવશો, પરંતુ બાઇબલ વાંચન કરીએ એ પહેલા પ્રસ્તાવના, હસ્કેલના પુસ્તકની પ્રસ્તાવના સ્ટેલાબેન વાંચશે, અને એ પછી તમે બાઇબલ વાંચન શરૂ કરજો, ઓકે?
અને પોતે પણ યાજક હતો. શરૂઆતનું એનું જીવન યરુશાલેમમાં બીજું હતું, પણ યહુદાના રાજા યહોયાકીનના સમયમાં ઈસવીસન પૂર્વે 597માં બાબિલના રાજા નબુખાદનેખારે યહુદા પર આક્રમણ કર્યું અને યરુશાલેમ જીતી લઈ કેટલાક માણસને બંદીવાસમાં બાબિલમાં લઈ ગયો. એમાં યહોયાકીન રાજા તેમજ હજીકેલ બંદીવાસમાં લઈ જવાયા હતા. નબુખાદનેસાર 3 વખત યહુદા પર ચઢાઈ કરી, ઈસવીસન પૂર્વે 606માં, 597માં અને આખરે 586માં છેલ્લી વખતે યરુશાલેમ શહેર અને મંદિરનો નાશ કર્યો અને મોટાભાગના લોકોને બાબિલના બંદીવાસમાં લઈ ગયો. બાબિલમાં કબાર નદીને કાંઠે આવેલા નિપુર શહેર પાસેના એક ગામમાં કદાચ તેલ અવિલમાં ઘર રાખીને પ્રબોધક રહ્યો અને બંદીવાસમાં પ્રભુનો પહેલો સંદેશો હજીકેલ પાસે આ સ્થળે આવ્યો હતો. એ પછી હજીકેલે 22 વર્ષ સુધી ઈસવીસન પૂર્વે 571 સુધી પ્રબોધ કર્યો અને ઈસવીસન પૂર્વે 586માં નબુખાદનેસારે યરુશલેમ શહેરનો અને મંદિરનો નાશ કર્યો. એ પછી પણ હજીકરની પ્રભોત સેવા બાબિલમાં ચાલુ રહી હતી. એને સંતાન હતા કે કેમ એ વિશે કોઈ ઉલ્લેખ નથી, પણ તેની પત્ની ઈશ્વરે તેને જણાવ્યું કે તે સાંજે એકાએક મૃત્યુ પામી અને ઈસવીસન પૂર્વે 587માં હજીકેલ પ્રભાવશાળી હતો અને તેનું વ્યક્તિત્વ અનોખું હતું. એના સહબંધી વાસીઓમાં તે બહુ આદર પામેલો હતો અને લોકોના વડીલો અવારનવાર તેની સલાહ માટે તેની પાસે આવતા હતા. હજીકેલના સંદેશા ઈશ્વર તરફથી તેને મળતા સંદેશા સ્વપ્ન જેવા સદર્શનો દ્વારા મળતા હતા. દાનિયેલ અને પ્રગટીકરણના લેખક પ્રેરિત યોહાનની માફક હજીકેલના પ્રબોધ વચનો પાલેસ્ટાઇન દેશથી દૂર અન્ય દેશમાં આવેલા હતા. વળી એ ત્રણેયના સંદેશા ઘણા સાંકેતિક અને ગૂઢ અર્થભર્યા તેમજ ચિહ્નો અને સદર્શનોથી ભરેલા હતા. બંદીવાસ અગાઉ થઈ ગયેલા પ્રબોધકોના સંદેશાઓ મોટેભાગે યહુદા અથવા ઇઝરાયલના રાજ્ય માટે હતા, એટલે બાળ પૂર્વ માટે હતા. વળી એના સંદેશા બાળકોના બંદીવાસમાં રહેતા યહૂદીઓ માટે તેમજ પેલેસ્ટાઇનમાં રહ્યા સહ્યા યહૂદીઓ માટે હતા. પુસ્તકના 8-33 અધ્યાયોમાં તે એક વાત પર ભાર મૂકે છે કે પ્રભુએ તેમને બંદીવાસમાં મોકલ્યા એ ફક્ત ન્યાયી અને વ્યાજબી પગલું નહોતું, પણ પ્રેમભરી તથા ઉદ્ધારક દ્રષ્ટિથી તે પ્રભુએ ઉજ્યું હતું. કેમ કે એના જેવા અમંગળ કૃત્યો કરનાર પ્રજાઓનો તો પ્રભુએ નાશ કરી નાખ્યો, પણ યહૂદીઓને નવી તક મળે અને પડેલી સોટીથી સુધરે માટે તેમને માત્ર બંદીવાસમાં મોકલ્યા. હજીકેલ એના ઘણા સંદેશાઓ નાટ્ય પ્રયોગો દ્વારા ભજવી બતાવ્યા હતા. વળી ઇર્મિયાથી ઉલટું એના સંદેશા પુસ્તકમાં કાળક્રમ પ્રમાણે ક્રમાનુસાર આપેલા છે અને કયો સંદેશો ક્યારે પ્રભુ પાસેથી આવ્યો એનો સ્પષ્ટ સમય આપેલો છે. હજીકેલ પોતાના સંદેશાઓમાં રાજકીય બાબતો પર ઓછો ભાર મૂક્યો છે, પણ સમસ્ત પ્રજા તેમજ વ્યક્તિના આંતરિક આત્મિક અને નૈતિક જીવન પર ભાર મૂક્યો છે. મૂર્તિ પૂજાનો સંપૂર્ણ ત્યાગ કરીને ઈશ્વરને સંપૂર્ણ વફાદારીથી વળગી રહેવા પર તેણે ઘણો ભાર મૂક્યો છે. બેવફા પત્ની અને અન્ય પુરુષોની સાથે અવળી ચાલ ચાલે એને લગતા રૂપકો વાપરીને પ્રભુ અને પ્રજાના સંબંધ વિશે તેણે લખ્યું છે. વળી પ્રભુ પોતાનું વચન યાદ રાખીને તેમને વતનમાં પાછો લાવશે, એટલું જ નહીં પણ યુગને અંતે પ્રભુ દાવીદની ગાદી પર બેસીને પૃથ્વી પર રાજ્ય કરશે અને યહૂદી પ્રજા સમસ્ત નવો જન્મ પામેલી, નવું હૃદય પામેલી બની જશે. જે સમયે યિર્મિયા યરૂસલેમના યહૂદીઓને પ્રબોધ કરતો હતો, તે સમયે હજીકેલ બાબિલમાં રહીને બંદીવાસી યહૂદીઓને પ્રબોધ કરતો હતો. દાનિયેલના પ્રબોધકાળની શરૂઆતના સમયમાં હજીકેલ પ્રબોધ કરતો હતો. હજીકેલના 1-24 અધ્યાયોના સંદેશા યરૂસલેમ અને મંદિરનું આખરી પતન થયું ઈસવીસન પૂર્વે 586માં તે પહેલા અપાયેલા હતા અને તે દ્વારા તે યહૂદીઓને ચેતવતો હતો કે પ્રજાના પાપોનું પરિણામ શહેર અને મંદિરના વિનાશ તરીકે ઈશ્વર લાવશે જ. અધ્યાય 33-48માં પ્રબોધક જણાવે છે કે છેક પાછલા સમયમાં ઈશ્વરની પ્રજા પુનઃ સ્થાપના કરશે અને પોતે દાવીદની ગાદી પર બેસીને રાજ કરશે અને 1000 વર્ષના રાજ્ય સમયે મંદિર કેવું હશે એ વિશે એ અધ્યાયમાં વિસ્તારપૂર્વક કહ્યું છે. રૂપરેખા હજીકેલનું 13:1-3-27, યરૂસલેમના પતન વિશેના સંદેશા 4:1-24 અને 27, આસપાસની અન્ય પ્રજાઓને થનારી સજા વિશેના ભવિષ્ય વચન આમોન સામે 25:1-7, મોઆબ સામે 25:8-11, અદમ સામે 25:12-14, પલિસ્ટીઓની સામે 25:15-17, તુર સામે 26:1-28, સિદોન સામે 28:20-26, મિસર સામે 29:1-32, ઇઝરાયલની આખરી પુનઃસ્થાપના. પુનઃસ્થાપના પહેલાના બનાવો 3:33-1, દુષ્ટો દૂર કરાશે 33:1-33, જુઠ્ઠા ઘેટાપાળકોની જગાએ ભલો ભરવાડ આવશે 34:1-31, દેશની પુનઃસ્થાપના 36:1-15, લોકોની પુનઃસ્થાપના 36:16-37, ગોગનો શત્રુનો વિનાશ 38:1-39, પુનઃસ્થાપિત પ્રજા વિશે દર્શન 39:25-29, 1000 વર્ષના રાજ્યમાં ભક્તિ પૂજા 41:1-48-35, સહસ્ત્ર વર્ષમાં મંદિર 40:1-43-27 અને સહસ્ત્ર વર્ષમાં ભજન ભક્તિ 44:1-46-24, સહસ્ત્ર વર્ષમાં દેશ 47:1-48-35. ઓકે, થેન્ક યુ.
થેન્ક યુ વેરી મચ સ્ટેલાબેન, બહુ સુંદર તમે પ્રસ્તાવના રજૂ કરી માટે તમારો આભાર, પ્રભુનો આભાર માનીએ છીએ.
તમે બી આપો ને લુધિયાબેન.
ના ફરી હું નથી આપતી, પછી બહુ લાંબુ થઈ જાય ને એટલે.
આપો ને ટૂંકમાં છે તો આપો, અમે જાણીએ ને.
ના ચાલશે, રોદમ ફરી વાર જોઈશું. ઓકે રૂબેનભાઈ, તમે બાઇબલ વાંચનમાં દોરો ને. રૂબેનભાઈ
શ્યોર.
હા ઓકે, બાઇબલ વાંચન.
પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક, તેનો પ્રથમ અધ્યાય. 30મા વર્ષના 4થા માસની 5મીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે ઊભો હતો. તે વખતે આકાશ ઉઘડી ગયું ને મને દેવના દર્શન થયા. યહોયાકીન રાજાના બંદીવાસના 5મા વર્ષમાં માસની 5મીએ ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીના પુત્ર હજકીએલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું. ત્યાં યહોવાનો હાથ એના ઉપર હતો. મેં જોયું અને જુઓ, એક આંધીરૂપી મહાવાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો ને તેની આસપાસ પ્રકાશ હતો ને તેમાંથી, એટલે તે અગ્નિમાંથી તૃણમણીના જેવું તેજ આવતું હતું. તેના મધ્યભાગમાંથી 4 પ્રાણીઓની પ્રતિમા નજરે પડી. તેઓનો દેખાવ નીચે મુજબ હતો. તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું. દરેકને 4 મુખ હતા ને તેઓમાંના દરેકને 4 પાંખ હતી. તેમના પગ સીધા હતા ને તેમના પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતું. તેઓ ઓપેલા પિત્તળની પેઠે ચળકતા હતા. તેમની પાંખ નીચે તેમની ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેના મુખ તથા પાંખો નીચે પ્રમાણે હતા. તેમાંની પાંખો એકબીજીની સાથે જોડાયેલી હતી. તેઓ ચાલતા ચાલતા આડા અવળા વળતા નહીં, તેઓ દરેક સીધા આગળ ચાલ્યા જતા. તેઓના મુખની સિકલ આ પ્રમાણે હતી. દરેકના 4 મુખમાંનું એક મુખ માણસનું હતું અને એ ચારેને જમણી બાજુએ સિંહનું મુખ હતું અને ચારેને ડાબી બાજુએ બળદનું મુખ હતું. એ ચારેને વળી ગરુડનું મુખ પણ હતું. તેઓના મુખ એ પ્રમાણે હતા અને તેમની પાંખો ઉપલી તરફ પહોળી કરેલી હતી. દરેકની 2 પાંખો એકબીજાની સાથે જોડાયેલી હતી અને 2 પાંખો તેમના શરીર ઢાંકતી હતી. દરેક પ્રાણી સીધું આગળ ચાલતું. જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતા. ચાલતા તેઓ આડા અવળા વળતા નહીં. એ પ્રાણીઓનો દેખાવ અગ્નિના બળતા અંગારા જેવો તથા મસાલોની જ્યોત જેવો હતો. તે ચળકાટ તે પ્રાણીઓની વચ્ચે ચઢ ઉતર કરતો હતો. તે અગ્નિ ચળકતો હતો અને તેમાંથી વીજળી ચળકતી હતી. વીજળીના ચમકારાના દેખાવની માફક તે પ્રાણીઓ આગળ દોડતા તથા પાછા આવતા હતા. હું એ પ્રાણીઓને જોતો હતો. એટલામાં જુઓ, એ પ્રાણીઓની પાસે એમના 4 મુખમાંના દરેક મુખ દીઠ એક એક પૈડું જમીન પર દેખાયું. એ પૈડાનો તથા તેમની રચનાનો દેખાવ પીરોજના રંગ જેવો હતો અને એ ચારે એક જ ઘાટના હતા. એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય એવો તેમનો દેખાવ ને તેમની રચના હતી. તેઓ ચાલતા ત્યારે તેઓ ચારે દિશામાંથી ગમે તે દિશાએ ચાલતા. ચાલતા તેઓ આડા અવળા વળતા નહીં. તે પૈડાની વાટો તો ઊંચી ને ભયંકર હતી. તે ચારેની વાટો ચોગરદમ આંખોથી ભરપૂર હતી. પ્રાણીઓ ચાલતા ત્યારે એ પૈડા તેમની બાજુએ ચાલતા અને પ્રાણીઓ પૃથ્વી પરથી ઊંચા ચડતા ત્યારે પૈડા પણ ઊંચા ચડતા. જ્યાં કંઈ આત્મા જવાનો હોય ત્યાં તેઓ જતા. આત્મા ત્યાં જવાનો હતો અને પૈડા પણ તેમની સાથે સાથે ઊંચે ચડતા, કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડામાં હતો. તેઓ ચાલતા ત્યારે એ પણ ચાલતા. તેઓ થોપતા ત્યારે એ પણ થોપતા. તેઓ પૃથ્વી પરથી ઊંચા ચડતા ત્યારે પૈડા પણ તેમની સાથે સાથે ઊંચા ચડતા, કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડામાં હતો. પ્રાણીઓના માથા ઉપર ઊંચે આકાશના ઘુમટ જેવા અદ્ભુત સ્ફટિકના તેજ જેવો એ ઘુમટ પ્રસરેલો હતો, કેમ કે અને એ ઘુમટ નીચે તેઓની પાંખો સામસામે સીધી ફેલાયેલી હતી. દરેકની 2 પાંખો તેમના શરીરોની એક બાજુને ઢાંકતી ને બીજી બે પાંખો બીજી બાજુને ઢાંકતી. તેઓ ગતિમાં હોય ત્યારે તેમની પાંખોનો અવાજ મોટી રેલના અવાજ જેવો, સર્વશક્તિમાનના સાથ જેવો, સૈન્યના અવાજ જેવા કોલાહલનો અવાજ મને સંભળાતો. તેઓ ઊભા રહેતા ત્યારે તેઓ પોતાની પાંખો નીચી નમાવી દેતા. તેઓના માથા પરના ઘુમટ પરથી એક અવાજ નીકળતો હતો. તેઓ ઊભા રહેતા ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતા. તેઓના માથા પરના મુગટ ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યસનની પ્રતિમા હતી અને તે રાજ્યસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક પુરુષ હતો. તેની કમરનો તથા તેની ઉપરનો દેખાવ તૃણમણીના તેજ જેવો તથા તેની અંદર ચોગરદમ અગ્નિના જેવો દેખાવ મેં જોયો અને તેની કમરનો તથા તેથી નીચેનો દેખાવ મેં અગ્નિના દેખાવ જેવો જોયો ને તેથી આસપાસ ચળકાટ હતો અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો. એ તો યહોવાના ગૌરવની પ્રતિભાનો દેખાવ હતો. મેં તે જોયો ત્યારે હું ઊંધો પડી ગયો ને કોઈ બોલતો હોય એવો સાદ મારે સાંભળવામાં આવ્યો. બીજો અધ્યાય. તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, તારા પગ પર ઉભો રહે એટલે હું તારી સાથે વાત કરીશ. તેણે મને એમ કહ્યું ત્યારે દેવના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઉભો કર્યો અને મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, હું તને ઇસરાયેલ પુત્રોની પાસે એટલે જે બંડખોર પ્રજાતિઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે તેમની પાસે મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે. એ પુત્રો ઉધત ને કઠણ હૃદયના છે. હું તને તેમની પાસે મોકલું છું. તારે તેઓને કહેવું કે પ્રભુ યહોવા આમ કહે છે. પછી ગમે તો તેઓ સાંભળે કે ગમે તો તેઓ ન સાંભળે, કેમ કે તેઓ બંડખોર પ્રજા છે, તો પણ તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે. હે મનુષ્ય પુત્ર, જો કે તને ઝાંખરા તથા કાંટાળાનો સંગ થાય ને વીછુઓમાં તારે રહેવું પડે, તો પણ તારે તેઓથી બીવું નહીં ને તેમના શબ્દોથી પણ રડવું નહીં. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તો પણ તેઓના શબ્દોથી તારે બીવું નહીં ને તેઓના ચહેરાથી ગભરાવું નહીં. ગમે તો તેઓ સાંભળે કે ગમે તો તેઓ ન સાંભળે, તો પણ તારે મારા વચન તેઓને કઈ સંભળાવા, કેમ કે તેઓ અત્યંત બંડખોર છે. પણ હે મનુષ્ય પુત્ર, જે કંઈ હું તને કહું ને તું સાંભળ, તે તું સાંભળ. એ બંડખોર પ્રજાની પેઠે તું બંડખોર ન થા. તારું મોં ઉગાડ ને હું તને જે આપું તે ખા. ત્યારે મેં જોયું તો જુઓ, એક હાથ મારા ભણી લાંબો કરવામાં આવ્યો અને તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું. તેણે મારી આગળ ખુલ્લું કર્યું. તેની અંદરની બાજુએ ને બહારની બાજુએ લખેલું હતું અને તેની અંદર વિલાપ તથા શોક તથા આફત લખેલા હતા. ત્રીજો અધ્યાય. પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, જે તને મળે તે ખા, આ ઓળિયું ખા અને જઈને ઇસરાયેલના વંશજોની સાથે વાત કર. એથી મેં મારું મુખ ઉગાડ્યું ને તેણે મને તે ઓળિયું ખવડાવ્યું. વળી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ગળી જઈને પાચન કર. ત્યારે મેં તે ખાધું ને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું. તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, જા ઇસરાયેલ પુત્રો પાસે જઈને મારા શબ્દો તેઓને કહી સંભળાવ, કેમ કે તને અજાણી બોલીવાળા અને કઠણ ભાષાવાળા લોકોની પાસે નહીં પણ ઇસરાયેલ પુત્રો પાસે મોકલવામાં આવે છે. અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર ઘણી પ્રજાઓ કે જેઓના શબ્દો તું સમજી નથી શકતો તેઓની પાસે નહીં. જો હું તને તેઓની પાસે મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત, પણ ઇસરાયેલ પુત્રો તારું નહીં જ સાંભળે, કેમ કે તેઓ મારું સાંભળવા ઈચ્છતા નથી, કેમ કે ઇસરાયેલની આખી કોમ ઉદ્ધત અવસ્થા કઠણ હૃદયની છે. જો મેં તારું મુખ તેમના મુખ સામે કઠણ, ને તારું કપાળ તેમના કપાળની સામે કઠણ કર્યું છે. તારું કપાળ મેં ચકમક કરતા કઠણ વ્રજ જેવું કર્યું છે. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તો પણ તારે તેઓથી બીવું નહીં, તેમજ તેમના ચહેરા દેખીને ગભરાવું પણ નહીં. વળી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, મારા જે વચનો હું તને કહું તે સર્વ તારા હૃદયમાં સ્વીકાર ને તારે કાને સાંભળ. બંદીવાસીઓ પાસે જા, એટલે તારા લોકના સંતાનો પાસે જઈને તેમની સાથે વાત કરીને તેમને કહે કે આ પ્રમાણે પ્રભુ યહોવા કહે છે. પછી તેઓ ગમે તો સાંભળે કે ગમે તો ન સાંભળે. પછી આત્માએ મને ઉંચકી લીધો ને મેં મારી પાછળ યહોવાના સ્થાનમાંથી તેના ગૌરવને ધન્ય હો એવા મોટા ગળગડાટનો અવાજ સાંભળ્યો. પેલા પ્રાણીઓની પાંખો એકબીજીને અડકતા તેમનો જે અવાજ થતો હતો તે તથા તેમની પાસેના પૈડાનો મોટા ગગડાટનો અવાજ મેં સાંભળ્યો. એમાં આત્મા મને ઊંચો ચડાવીને લઈ ગયો અને હું દુઃખી થઈને તથા મનમાં તપી જઈને ગયો. ને યહોવાનો હાથ મારા પર સબળ હતો. પછી હું તેલ અબીબમાં તબાર નદીની પાસે રહેનારા બંદીવાનોની પાસે આવ્યો અને તેઓ બેઠા હતા ત્યાં હું બેઠો અને ત્યાં તેઓની સાથે હું 7 દિવસ સુધી સ્તબ્ધ બેસી રહ્યો. 7 દિવસ પૂરા થયા પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, મેં તને ઇસ્રાયેલ કોમ પર ચોકીદાર ઠરાવ્યો છે. તેથી મારા મુખના વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ. જ્યારે હું દુષ્ટને કહું કે તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતાવે ને દુષ્ટનો જીવ બચાવવા સારું તેને તેના કુમાર્ગથી ફરવાને ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માંગીશ. પરંતુ દુષ્ટને તું ચેતાવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા પોતાના કુમાર્ગથી પાછો ન હટે, તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે, પણ ત્યાં તો તારા આત્માને બચાવ્યો છે. વળી જ્યારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેને ચેતવણી નથી આપી, તેથી તે તો પોતાના પાપને લીધે મરશે ને તેના કરેલા સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહીં, પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માંગીશ. તથાપિ જો તું નેક માણસને ચેતાવે કે નેક માણસોએ પાપ ન કરવું ને તે પાપ ન કરે, તો તે નક્કી જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી અને ત્યાં તારા આત્માને બચાવ્યો છે. ત્યાં યહોવાનો હાથ મારા પર હતો. તેણે મને કહ્યું કે તું અહીંથી ઉઠીને મેદાનમાં ચાલ્યો જા ને ત્યાં હું તારી સાથે વાત કરીશ. ત્યારે હું ઉઠીને મેદાનમાં ગયો અને જુઓ, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તે જ પ્રમાણે યહોવાનું ગૌરવ ત્યાં ઊભું હતું અને હું ઊંધો પડી ગયો. ત્યારે દેવના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઊભો કર્યો અને તેણે મારી સાથે વાત કરીને મને કહ્યું કે જા, તારા ઘરમાં ભરાઈને બારણા બંધ કરી રાખ, પણ હે મનુષ્ય પુત્ર, જો તેઓ તને રસ્સીઓથી જકડી લેશે ને તું નીકળીને તેઓમાં જઈ શકશે નહીં, હું તારી જીભને તારે તાળવી એવી ચોંટાડી દઈશ કે તું મૂંગો થઈ જશે ને તેમને ઠપકો આપી શકશે નહીં, કેમ કે તેઓ બંડખોર લોકો છે. પણ હું તારી સાથે બોલીશ ત્યારે હું તારું મુખ ખોલીશ ને તું તેઓને કહેજે કે પ્રભુ યહોવા કહે છે કે જે સાંભળતો હોય તે સાંભળે અને જે ન સાંભળતો હોય તે ન સાંભળે, કેમ કે તેઓ બંડખોર લોક છે. ચોથો અધ્યાય. વળી હે મનુષ્ય પુત્ર, તું એક ઈંટ લઈને તારી આગળ મૂક ને તેના પર એક નગરનું એટલે યરુસાલેમનું ચિત્ર પાડ અને ચિત્રમાં તેની વિરુદ્ધ ઘેરો ગાળ ને તેની સામે કિલ્લો બાંધ ને તેની સામે મોરચા ઉઠાવ, તેની સામે છાવણીઓ પણ નાખ, ને તેની સામે ચોગરદમ કોટ તોડવાના યંત્રો ઉભા કર. વળી તું લોઢાનો એક તવો લે ને તેને તારી તથા નગરની વચ્ચે લોઢાના કોટ તરીકે મૂક, અને તું તારું મોં તેની તરફ રાખ, એટલે જાણે કે તેને ઘેરો ગાળવામાં આવશે ને તું તેની સામે ઘેરો ગાળશે. એ ઇસરાયલ કોમને સારું ચિહ્નરૂપ થશે. વળી તું તારા ડાબા પાસા પર સુઈ જા ને ઇસરાયલ કોમની દુષ્ટતા તેના પર મૂક. તે પાસા પર તું સુઈ રહેશે તેટલા દિવસ તારે તેઓની દુષ્ટતાનો બોજ સહન કરવો, કેમ કે મેં ઠરાવ્યું છે કે તેમની દુષ્ટતામાં જેટલા વર્ષો તેટલા દિવસો સુધી, એટલે 390 દિવસ સુધી તારે ઇસરાયલ કોમની દુષ્ટતાનો બોજ સહન કરવો. એ દિવસો પૂરા કર્યા પછી તારે ફરી પાછા જમણા પાસા પર સુઈ જઈને યહૂદાના કુળની દુષ્ટતાનો બોજ ચકવો. દર વર્ષને માટે એક દિવસ એટલે કે 40 દિવસ સુધી તે પ્રમાણે કરવાનું મેં તને ઠરાવી આપ્યું છે. તારો હાથ ઉગાડો રાખીને તારે યરૂસલેમના ઘેરા તરફ પોતાનું મોં રાખવું અને તારે તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું. વળી જો હું તને રસ્સીથી બાંધું છું ને તારા ઘેરના ઘેરાના દિવસ તું પૂરા કરે ત્યાં સુધી તારે પાછું ફેરવું નહીં. વળી તું તારે પોતાને સારું ઘઉં, જવ, વટાણા, ચોળા, બાજરી તથા મઠ લે અને તેને એક વાસણમાં નાખીને તેના રોટલા બનાવ. તું તારા પાસા પર સુઈ રહે તેટલા દિવસ એટલે 390 દિવસ સુધી તારે તે રોટલા ખાવા. તારો એ ખોરાક તારે તોડીને ખાવો એટલે દરરોજ 20 તોલા લેખે ખાવો. નિયમિત વખતે તારે ખાવું. પાણી પણ તારે માપીને એટલે એક હિંના છઠ્ઠા ભાગ એટલે 2.5 શેર જેટલું પીવું. નિયમિત વખતે તારે પીવું. તારે તે જવની રોટલીઓની માફક ખાવું ને તેઓના દેખતા તારે મનુષ્ય વિષ્ઠાથી તે શેકવું. વળી યહોવાએ કહ્યું કે જે પ્રજાઓમાં હું તેઓને ઢાંકી કાઢીશ તેઓમાં ઇસરાયલ પુત્રો એવી જ રીતે અશુદ્ધ થયેલું અન્ન ખાશે. ત્યારે મેં કહ્યું, અરે રે પ્રભુ યહોવા, જો હું કદી વટાળ્યો નથી, એમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મૂળદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી, તેમજ નાપાક માંસ મારા મોંમાં પેઠું નથી, ત્યારે તેણે મને કહ્યું, જો મેં તને વિષ્ઠાને બદલે ગાયનું છાણ આપ્યું છે, તારે તારી રોટલી તે પર તૈયાર કરવી. વળી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, જો હું યરૂસલેમથી આજીવિકા વૃક્ષનું ખંડન કરીશ અને લોક તોડીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે, તેઓ માપીને તથા બીતા બીતા પાણી પીશે જેથી તેઓને રોટલી તથા પાણીનો કાળ પડે, ને તેઓ ભયભીત થઈને એકબીજા સામે જુએ ને પોતાના પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામે. પાંચમો અધ્યાય. હે મનુષ્ય પુત્ર, એક હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર તું લે ને તે લઈને તું તેને તારા માથા પર તથા તારી દાઢી પર ફેરવ. ચિત્રાજવા લઈને વાળ તોડીને તેના ભાગ પાડ. ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ તારે નગરના મધ્ય ભાગમાં અગ્નિમાં બાળવા અને ત્રીજા ભાગનાને લઈને તેમની આસપાસ તારે તરવાથી ઝટકા મારવા અને ત્રીજા ભાગનાને તારે પવનમાં ઉડાવી દેવા. અને હું તેમની પાછળ તરવાર ખેંચીશ. વળી તારે તેમાંથી થોડાક લઈને તારી ચાળમાં બાંધવા. પછી એમાંથી કે ફરીથી કેટલાક તારે લેવા ને તેમને અગ્નિમાં નાખીને બાળી દેવા. એમાંથી ઇસરાયલની આખી કોમમાં અગ્નિ ફરી વળશે. પ્રભુ યહોવા કહે છે, એ તો યરૂસલેમ છે, મેં તેને પ્રજાની મધ્યમાં સ્થાપ્યું છે ને તેની આસપાસ ચોગરદમ અન્ય દેશો આવેલા છે. તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતા વધારે બંડ ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતા વધારે બંડ કર્યું છે, કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે ને મારા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી. એ માટે પ્રભુ એવા કહે છે કે તમારી આસપાસની પ્રજાઓ કરતા તમે વધારે હુલ્લડખોર છો, તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી ને મારા હુકમો પાળ્યા નથી, તેમજ તમારી આસપાસની પ્રજાઓના નિયમો પ્રમાણે વર્ત્યા નથી. તેથી પ્રભુ એવા કહે છે કે જુઓ, હું હા હું જ તમારી વિરુદ્ધ છું અને હું પ્રજાઓના દેખતા તમારા પર ન્યાય શાસનનો અમલ કરીશ. વળી તારા સર્વ તિરસ્કાર પાત્ર કૃત્યોને લીધે હું તારી એવી દુર્દશા કરીશ કે જેવી મેં કદી કોઈની કરી નથી ને ફરીથી કોઈની પણ કદી કરીશ નહીં. એ કારણથી તારા લોકમાં બાપ પોતાના દીકરાને ખાશે ને દીકરા પોતાના બાપને ખાશે ને હું તારા લોકમાં ન્યાય શાસનનો અમલ કરીશ ને તારા બાકી રહેલા સર્વને ચારે દિશાએ વિખેરી નાખીશ. એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગંદ ખાઈને કહે છે કે તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુ હતી ને તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી તે મારું પવિત્ર સ્થાન ભ્રષ્ટ કર્યું છે. તે કારણથી હું પણ નિશ્ચેતને કાપી નાખીશ ને હું ખામોશ રાખીશ નહીં ને હું કંઈ પણ દયા બતાવીશ નહીં. તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે. ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે અને ત્રીજા ભાગને હું ચારે દિશામાં વિખેરી નાખીશ ને તેમની પાછળ તરવાર ખેંચીશ. એવી રીતે મારો કોપ પૂરો થશે ને તેમના પરનો મારો ક્રોધ હું સમાપ્ત કરીશ, ત્યારે મને નિરાંત વળશે અને મારો કોપ હું તેમના પર પૂરો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા મારા આવેશમાં બોલ્યો છું. વળી તારી આસપાસની પ્રજાઓમાં પાસે થઈને સર્વ જનારાની નજરમાં હું તને વેરાન આ મહેણારૂપ કરીશ. એવી રીતે જ્યારે હું કોપમાં ને ક્રોધમાં સખત ધમકીઓ સહિત તારા ઉપર ન્યાય શાસનનો અમલ કરીશ, ત્યારે તે તારી આસપાસની પ્રજાઓને ધમકીરૂપ, મહેણારૂપ, ચેતવણીરૂપ તથા અચંબારૂપ થઈ પડશે. હું યહોવા એ બોલ્યો છું. દુકાળના નાશકારક બાણો જે તમારો નાશ કરવા સારું છે તે હું તેઓ પર મોકલીશ અને હું તમારા પરના દુકાળની વૃદ્ધિ કરીને તમારી આજીવિકા વૃક્ષનું ખંડન કરીશ. હું તમારા પર દુકાળ આ હિંસક સ્વાપદો મોકલીશ ને તેઓ તને પરિવારહીન કરી નાખશે અને તારા ઉપર મરકી તથા ખૂન રેજી ફરી વળશે. અને હું તારા પર તરવાર લંબાવીશ. હું યહોવા એ બોલ્યો છું.
અસત્ય પ્રબોધકનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય. પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તારું મુખ ઇસ્રાયલના પર્વતો તરફ રાખીને તેમની વિરુદ્ધ એવું ભવિષ્ય કે હે ઇસ્રાયલના પર્વતો, પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા પર્વતોને, ડુંગરોને, પાણીના નાળાને તથા ખીણોને કહે છે કે જુઓ, હું હા હું જ તમારા પર તરવાર લાવીને તમારા ઉચ્ચ સ્થાનનો વિનાશ કરીશ. તમારી વેદ્યો ઉજ્જળ થશે ને તમારી સૂર્યની મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે અને હું તમારા કતલ થયેલા માણસોને તમારી મૂર્તિઓની આગળ નાખીશ. ઇસ્રાયલ પુત્રોની લાશો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ અને હું તમારા હાડકા તમારી વેદ્યોની આસપાસ વિખેરી નાખીશ. તમારા સર્વ નિવાસ સ્થાનોના નગરો ઉજ્જળ કરી મૂકવામાં આવશે અને ઉચ્ચ સ્થાનોનો નાશ થશે, જેથી તમારી વેદ્યો વેરાન થઈને ઉજ્જળ કરાય ને તમારી મૂર્તિઓ ભાંગી નાખાય ને તેમનો અંત આવે ને તમારી સૂર્યની મૂર્તિઓ કાપી નાખવામાં આવે ને તમારા બાંધકામોનો નાશ થાય. કતલ થયેલાઓ તમારામાં પડશે ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. તથાપિ હું કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદા જુદા દેશોમાં વિખરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક તારી પ્રજાઓમાં તલવારથી બચી જશે. તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં મારું સ્મરણ કરશે કે મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હૃદયથી ને તેમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હૃદય કેવું બંધ થયું છે અને પોતે સર્વથી કરપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મ તેઓ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કાર પાત્ર થશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું અને હું તેમના પર આ પત લાવીશ એ એમણે બોગટ કહ્યું નથી. પ્રભુ યહોવા કહે છે કે હાથ અફાડીને તથા પગ પછાડીને કે ઈસરાયલ કોમમાં સર્વાધિક કર પાત્ર દુષ્કર્મને લીધે તમને અફસોસ, કેમ કે તેઓ તલવારથી, દુકાળથી તથા મરકીથી પાયમાલ થશે, દૂર રહેનારા મરકીથી માર્યા જશે ને પાસે રહેનારા તલવારથી નાશ પામશે, અને બાકી રહેલા જેમને ઘેરી લેવામાં આવ્યા છે તેઓ દુકાળથી માર્યા જશે. આ પ્રમાણે હું મારો ક્રોધ તેમના પર પૂરો કરીશ. જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના સર્વ શિખરો પર, દરેક લીલા વૃક્ષ સ્થળે તથા દરેક ઘટાદાર એલોન વૃક્ષ સ્થળે, એટલે જે જ ગયે તેઓ પોતાની સર્વ મૂર્તિઓને આગળ સુગંધીદાર ધૂપ મારતા હતા, ત્યાં તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. હું મારો હાથ તેમના પર લંબાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે ભૂમિને દિબલા તરફના અરણ્ય કરતા વધારે ઉજ્જવળ તથા વેરાન કરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.